તારીખ 29/5/1984 શ્રી પરમાગમસાર બોલ નંબર 567 અને 568 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 331
ભગવાન આત્મા પૂર્વાનંદથી ભરેલો સ્વભાવ છે. એ સ્વભાવના સાધન વડે કરીને મુક્તિ થાય છે. આત્માને દશામાં સંસારથી પરિમુક્ત થવાનું સાધન શું? આ જગતમાં મુક્તિના સાધન અને મુક્તિના માર્ગ એ વિશે અનેક પ્રકારે મતભેદ પ્રવર્તે છે. એ મતભેદના સ્થૂળ સ્વરૂપે ભિન્ન ભિન્ન સંપ્રદાયો છે. જૈનોમાં પણ એકબીજાથી જુદા પડ્યા એનું કારણ ઉપાય ભેદ છે, માર્ગ ભેદ છે, સાધન ભેદ માનવામાં આવ્યું છે. અને એ સર્વ સાધનોની કડાકૂટમાં બાહ્ય સાધનની તકરાર રહી છે. અંતર સાધન જે મુક્તિનો ઉપાય પોતાનો સ્વભાવ છે એ એકમાત્ર સાધન છે. એનાથી અજાણ્યા રહ્યા, વંચિત રહ્યા એ જીવોએ અનેક પ્રકારે બાહ્ય સાધનમાં મતમતાંતરથી અનેક પ્રકારના ગડબડ ગોટાળા કર્યા. એના એનો ફેંસલો છે કે આત્મા પોતે પૂર્ણાનંદથી ભરેલો સ્વભાવ છે. પૂર્ણ જ્ઞાન અને પૂર્ણ આનંદ રૂપે પરિણમ્યો એવો એનો સ્વભાવ છે. એનું સામર્થ્ય તો સ્વભાવમાં ભરેલું જ છે, પણ એ સામર્થ્યમાંથી એવી જ દશા ઉત્પન્ન થાય એવો એનો સ્વભાવ છે. અને એ જ સાધન છે, બીજું કોઈ ખરેખર સાધન નથી. એ સ્વભાવના સાધન વડે કરીને એને મુક્તિ થાય છે. સામાન્ય રીતે કષાયની તીવ્રતા છોડીને મંદતામાં આવતા સાધનનો ભ્રમ થાય છે કે આવું કાંઈક કરતા કષાયને વધારે ને વધારે મંદ કરતા કરતા કષાયનો અભાવ થઈ જશે. વળી જે જીવોને કષાયનો અભાવ થયો તેના પણ કષાય પહેલા મંદ થતા જોવામાં આવ્યા. તેથી બાહ્ય દ્રષ્ટિથી એવી કલ્પના થઈ જીવોને કે આ રીતે કષાય મંદ કરવું એ જ સાધન છે. પણ શુકલેશિયાના પરિણામ કરીને અનંતવાર નવમી ગ્રેડ ગયો. અરે અભવે જીવને પણ શુકલેશિયાના પરિણામ થાય. લેશિયા છે એમાં તો રસની પણ મંદતા છે. કષાય મંદ થાય અને કષાય રસ તીવ્ર હોય તો એ કષાય મંદ છે એ પણ ખાલી ઉપરનો દેખાવ છે. પણ લેશિયા તો ચિખાશ ચિકાશ લુખાશને બતાવનારા પદ છે, બધા છે એ લેશિયાના. એમાં શુકલેશિયાના પરિણામ થાય છે, અભવિને પણ થાય છે. એટલો કષાય રસમંદ થાય અને કષાય મંદ થાય. પણ કેમ કરતા થયો, શું કરતા થયો, એની પાછળનો આધાર સ્તંભ શું છે એના ઉપર એનું મૂલ્યાંકન છે. શુકલેશિયા છે એના ઉપર એનું મૂલ્યાંકન નથી. પણ ધ્રુવ શુદ્ધાત્માના સ્વભાવના આધારથી જો થયું હોય એનો આધાર લેતા શુક શુકલેશા થયો હોય, કશાય સંબંધ થયો હોય, તો એ પ્રકાર તો ઠીક છે, યોગ્ય છે. પણ એમ એમ થાય એવું પણ બને છે, બીજી રીતે પણ થાય એમ પણ બને છે. તો એથી કરીને આત્માને સ્વસન્મુખ થવાની દિશા ઉઘડતી નથી. પાછો એ કષાય રસ અને કષાય બંને તીવ્ર થઈ જતા વાર લાગતી નથી. અહીંયા તો એક પડખું જ આખું એ છોડી દીધું છે કે એ પડખાને સાધન તરીકે જ ન પકડતો. સાધનની જો મીમાંસા કરવી હોય તો સ્વભાવ સાધન છે એક જ વાત છે. વિભાવનું કોઈ પદ સાધન છે એ વાતને અમે અહીંયા સ્વીકાર કરતા નથી, એને અંગીકાર કરતા નથી. એ સ્પષ્ટ વાત છે. ભગવાન આત્મા પૂર્ણાનંદથી ભરેલો સ્વભાવ છે, એ સ્વભાવના સાધન વડે કરીને એને મુક્તિ થાય છે. આત્માની મુક્તિ સ્વભાવ સાધનથી થાય છે, બીજા કોઈ પણ સાધન ખરેખર મુક્તિના સાધન રૂપે નથી. કહેવાતા હોય તો પણ વ્યવહારને શાસ્ત્રમાં પણ બીજા સાધનના કેટલાક પ્રકારો વર્ણવ્યા હોય તો પણ એ ત્યાં ઉપચાર કર્યો છે. ખરેખર સાધન નથી, છતાં સાધનના કાળમાં સાથે રહેનારા, સાથે વર્તનારા કેટલાક પરિણામો ઉપર એવો ઉપચાર કરવાનો હેતુ એ હોય છે કે તેથી નીચી કક્ષાના ત્યાં વ્યવહારના પરિણામ પણ સંભવતા નથી, હોઈ શકે નહીં. અને હોય તો નિશ્ચયના પરિણામ એને હોય નહીં એવું સૂચવવા માટે એના ઉપર પણ ઉપચાર કરવામાં આવ્યો છે. હવે સ્વભાવમાં અનંત ગુણ છે, એમાં કરણ નામનો પણ ગુણ છે. એ કરણનો અર્થ થાય છે સાધન. કેમ સ્વભાવ સાધન કયો? કે જે કરણ એટલે સાધન નામનો ગુણ છે, એ આખા દ્રવ્યનો ગુણ છે. ગુણ એ જુદી વસ્તુ નથી, પણ આખા દ્રવ્યની એ વિશેષતા છે, અથવા એ દ્રવ્યમાં વ્યાપક રૂપે છે. ક્યાંય દ્રવ્યના કોઈ પ્રદેશમાં નથી એવું નથી, આખા દ્રવ્યમાં ક્ષેત્રે અને ભાવે વ્યાપક રૂપે છે. અને એનો જો ખ્યાલ પડે અથવા એની જો સંભાળ થાય કે મારું સાધન મારામાં જ છે, કોઈ સાધનાંતરની મારે અપેક્ષા નથી, બાહ્ય સાધનની પણ મારે અપેક્ષા નથી, તો એનો એ કરણ ગુણ છે એ શુદ્ધ સમ્યક થઈને પરિણમે છે, એને સ્વભાવ સાધન કહેવામાં આવ્યું છે. તેના દ્વારા મુક્તિ થાય છે, તેના વડે મુક્તિ થાય છે, બીજું કોઈ મુક્તિનું કારણ તું શોધીશ નહીં એમ કહેવું છે. બારમા સ્વભાવને છોડીને મુક્તિનું સાધન શોધવા જતા એને ગડબડ થઈ જશે. પહેલી ગડબડ એના શ્રદ્ધાનમાં મિથ્યાત્વની ઊભી થશે, એનું જ્ઞાન વિપરીતપણે કામ કરવા લાગશે. પછી એનું ચારિત્ર ઠીક હશે એ વાત તો વિચારવાની રહેતી નથી. સ્વભાવના સાધન વડે તે સ્વભાવ જણાય છે, સ્વભાવના સાધન વડે તે સ્વભાવ જણાય છે, સ્વભાવના સાધન વડે મુક્તિની પ્રાપ્તિ થાય છે. મુક્તિ થાય છે એટલે મુક્તિની પ્રાપ્તિ થાય છે, અને જણાય છે પણ સ્વભાવના સાધન વડે સ્વભાવ જણાય છે. એટલે કે રાગથી વિભાવથી કોઈ સ્વભાવ જણાય છે એ વાત રહેતી નથી. જાણવાનું કાર્ય તો જ્ઞાન સિવાય કોઈ ગુણમાં નથી, અને એ જ્ઞાન પણ જ્યાં સુધી મિથ્યાત્મની સાથે વર્તી રહ્યું છે, પોતે વિપર્યાસપણે વર્તી રહ્યું છે, પોતે વિભાવ રસમાં રંજાયમાન થઈને રંગાયેલું, થઈને કશાયથી રંગાયેલું એ ચિત્ત અથવા જ્ઞાન છે, એને તો પોતાનો સ્વભાવ જણાતો નથી. સ્વભાવ જણાય છે સ્વભાવના સાધન વડે. એટલે કે એ જ્ઞાન જ્યારે પોતાના સ્વાભાવિક રૂપમાં આવે છે, પોતાના સ્વભાવપણે થાય છે, સ્વભાવ રૂપે થાય છે, પરિણમે છે, થાય છે એટલે પરિણમે છે, ત્યારે જ એને પોતાનું સ્વરૂપ જેવું છે એવું જાણવામાં આવે છે. ત્યાં સુધી એને પોતાનું સ્વરૂપ જાણવામાં આવતું નથી. સ્વભાવના સાધન વડે તે સ્વભાવ જણાય છે, બીજા કોઈ સાધનથી સ્વભાવ જણાતો નથી. જ્ઞાનનું સ્વભાવ રૂપે થવું એટલે પોતાને પોતે જાણવા રૂપે થવું, પોતે પોતાને વેદવા રૂપે થવું, અથવા સ્વસન્મુખ થવું એ એનો સ્વભાવ છે. સ્વચ્છ થવું, નિર્મળ થવું એનો સ્વભાવ છે. પોતાના જ્ઞાનમાં પોતાની જ્ઞાનની ઉર્ધતા થવી એ એનો સ્વભાવ છે. પોતાના જ્ઞાનમાં પોતાનું જ વેદનરૂપ રહેવું એ એનો સ્વભાવ છે. એ બધા પડખાથી વિચારીએ તો આવા જ્ઞાનના પરિણમનમાં પ્રકાર ઊભા થાય ત્યારે સ્વભાવ વિષય થાય છે, સ્વભાવ જણાય છે, સ્વભાવનો આશ્રય થાય છે. એ સિવાય અનાદિથી વિભાવ રૂપે પરિણમેલું, પર સન્મુખ થયેલું, ઇન્દ્રિય દ્વારા પ્રવર્તું રહેલું એવા વિભાવી જ્ઞાનમાં સ્વભાવ જણાતો નથી. અથવા રાગ સાથે એકત્વ કરતું, રાગના એકત્વથી રંગાઈ ગયેલું જે જ્ઞાન છે એ જ્ઞાનમાં સ્વભાવ જણાતો નથી. રાગથી છૂટું પડે ત્યારે એમાં સ્વભાવ જણાય છે, છૂટું ન પડે તો સ્વભાવ ન જણાય. કારણ કે એ એનો એવો પ્રતિબંધ છે, જ્ઞાનને એવો પ્રતિબંધ છે, રાગની એકતારૂપ ભાવ પોતાનો, રાગની સાથે એકત્વ કરતો જે જ્ઞાન ભાવ જાણવારૂપ ભાવ એ એવો પોતાને જ પ્રતિબંધરૂપ છે કે જે પોતે જ પોતાના સ્વભાવને જાણવા દેતો નથી, એવો એ પ્રતિબંધ છે. ચાલતા પરિણમનમાં એમ ખ્યાલ આવે કે એકત્વ થઈ રહ્યું છે, તો એ એકત્વથી છૂટવા માટે એણે જ્ઞાન લક્ષણ ઉપરથી આખા અખંડ સ્વભાવને પ્રથમ ઓળખવું પડે છે. ઓળખાણ કરતા જે ભેદ જ્ઞાનની પ્રક્રિયા શરૂ થાય છે એ રાગના એકત્વને તોડવાની પ્રક્રિયા છે, અથવા બીજી રીતે કહીએ તો જે અનાદિનો સ્વભાવનો આશ્રય નથી એ આશ્રય કરવાની, આશ્રયમાં આવવાની ને પરાશ્રય તોડવાની એ પ્રક્રિયા છે, પ્રોસેસ રૂપ ભાવ છે. અને એનો ફલશ્રુતિ એ આવે છે ભેદ જ્ઞાનની કેટલીક સારી રીતે થયેલી પ્રેક્ટિસથી એવી એની ફલશ્રુતિ આવે છે કે એક વાર નિર્વિકલ ભાવ થાય છે અને સ્વભાવ સાથેનું મંદ પડતું એકત્વ બિલકુલ છૂટી જાય છે, એકત્વ મટી જાય છે અને સ્વભાવ સાધન વડે સ્વભાવની સ્વભાવની અનુભૂતિ થાય છે. સ્વભાવ માત્ર જણાય છે એટલું નહીં, પણ ત્યાં સ્વભાવની અનુભૂતિ થાય છે. એ રીતે સ્વભાવના સાધન વડે સ્વભાવ જણાય છે. બધી વખતે તો બધી અપેક્ષાઓની ચોખવટ ન આવે બધા વચનોમાં, પણ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ બધે જ લાગુ પડે છે. વચન વ્યવહાર કોઈ પણ પ્રકારે બદલાય છે તો પણ વસ્તુ વ્યવસ્થા ક્યાંય બદલાતી નથી. વચન વ્યવહારમાં પાણીનો લોટો કહેવાની છૂટ છે, પણ છતાં એમાં વસ્તુ વ્યવસ્થા ક્યાંય બદલાતી નથી. વસ્તુ વ્યવસ્થા અનુસારની સમજણ પણ બદલાતી નથી. સમજણ એ બદલાતી નથી ને વસ્તુ વ્યવસ્થા એ બદલાતી નથી. રાગ થી ભેદ પાડતા છેલ્લી વાત એ જ લીધી છે, એટલો ખુલાસો આવી જાય છે કે રાગ થી ભેદ પાડતા પાડતા એમ ભેદ જ્ઞાન થતા થતા ભેદ જ્ઞાન કરતા કરતા સ્વભાવનો આશ્રય લેતા સ્વભાવનો ભેદ જ્ઞાન કરવામાં સ્વભાવનો આશ્રય લેવાનો પ્રયાસ છે, પ્રયત્ન છે, અને એ પ્રયત્નમાં સફળ થાય અને સ્વભાવનો આશ્રય લેવાય તો એ સ્વભાવનો આશ્રય લેતા સમ્યક થાય છે. શ્રદ્ધા પણ સમ્યક થાય છે, જ્ઞાન પણ સમ્યક થાય છે, ચારિત્ર પણ સમ્યક થાય છે, અનંત ગુણોનું પરિણમન સમ્યક થાય છે. એનો એક જ ઉપાય છે. આમ તો એક સમસ્યા છે, અભ્યાસ નહીં હોવાથી કઠણ પણ છે. કેમ કઠણ છે કે આગળથી જો ખબર પડતી હોય તો માણસ તરીને ચાલે કે અહીંયા ખાડો છે, ચાર ડગલા આગળ ખાડો દેખાય છે તો માણસ બાજુમાંથી ચાલે. પણ આ જ્ઞાન ને રાગનું એકત્વ એવી રીતે થઈ રહ્યું છે કે બંને એક સાથે જ એકત્વપણે પરણમી રહ્યા છે. એ સમસ્યા અથવા મૂંઝવણ થવા યોગ્ય છે કે જ્યાં જ્ઞાન ને રાગ વર્તમાનમાં એક સમય સાથે જ થઈ રહ્યા છે, પછીના સમયનો તો રાગ ને જ્ઞાન ઉત્પન્ન નથી. પહેલાનો ગયો ભૂતકાળમાં ગયો એમાં કંઈક થઈ શકે નહીં, જે થયો નથી એમાં થઈ શકે નહીં, થઈ ગયો એમાં થઈ શકે નહીં. હવે જે વર્તમાનમાં થાય છે એમાં તો એક સાથે થઈ જાય છે, અમારે કેવી રીતે જુદું પાડવું? આ પ્રશ્ન થવા યોગ્ય છે. પકડાય છે અસંખ્ય સમય પછી, પણ પકડાય છે ત્યારે તો થઈ જ ગયા છે ને, પકડાય છે ને, પકડાય છે એટલે ખ્યાલમાં આવે છે કે આ જુદું નથી પડતું એમ. બે જુદા જુદા તો પકડાતા નથી, પણ આ જુદું નથી પડતું એવો ખ્યાલ આવે છે. આ પ્રશ્નો મેં દીપકભાઈ કર્યો હતો, સારો પ્રશ્ન છે કે આમાં રસ્તો શું છે. જ્યારે જ્ઞાન અને રાગ એક થઈ ગયા છે અને એક સમયમાં તો થઈ જાય છે, થઈ જાય છે એમાં અમને કામ કરવાનો ક્યાં અવકાશ છે? કેવી રીતે અવકાશ છે? કૌષ્ટિકામાં આવી વાત લીધી છે કે જ્ઞાન અને રાગને છૂટા પાડવા એ કઠણ છે એવું લાગે છે. ઠીક છે, એવું લાગવાનો સંભવ છે, કેમ કે અનાદિનો અભ્યાસ નથી છૂટા પાડવાનો. એટલે કોઈ પણ ચીજ કઠણ અથવા અઘરી પણ અભ્યાસ જ છે. અભ્યાસ હે તો ગમે તેવી વાત સહેલી સહજ માત્રમાં લાગે છે. અહીંયા અભ્યાસ કેવી રીતે કરવો, આટલો સવાલ છે. આ બહુ મજાનો પ્રશ્ન છે, મુદ્દાનો પ્રશ્ન છે. તો પછી શરૂઆત કેવી રીતે કરવી, વેદ જ્ઞાન કરવાની શરૂઆત કેવી રીતે કરવી? તો કે એકલા જ્ઞાનને જોવાનો પ્રયત્ન કર. જ્ઞાન દ્વારા એકલા જ્ઞાનને અવલોકન કરવાનો પ્રયત્ન કર. એક તો એ અવલોકનમાં સ્વભાવ શું છે, આ જ્ઞાનમાં સ્વભાવ શું છે. સ્વભાવ છે સામાન્ય રૂપે છે. કદી જ્ઞાનને પરિણમતા જ્ઞાનને ચાલતા જ્ઞાનને કદી સામાન્ય સ્વરૂપે એકલા જ્ઞાન રૂપે માત્ર જ્ઞાન રૂપે જોવાનો અભ્યાસ જોઈશે. જ્ઞાન દ્વારા જોવું પડશે એને. જ્ઞાન પોતાના જ સ્વરૂપને પોતાના જ મૂળ સ્વરૂપને અસલ સ્વરૂપને જોવાનો અભ્યાસ કરે પ્રયાસ કરે તો એને એમાં ઘણું ઘણું ખ્યાલમાં આવતું હોય છે કે આ જ્ઞાનની પ્રવૃત્તિ કઈ રીતે થઈ રહી છે અને આમાં સ્વભાવ શું. એવા એક પોતાના ને પોતાના અવલોકનમાં આવવું, બીજું એ જ અવલોકન કરતા કરતા સાથે જે રાગ વર્તી રહ્યો છે એ રાગની અંદર પણ રાગ રસની તીવ્રતા મંદતા થાય છે અને રાગની તીવ્રતા થાય છે રાગ રસની તીવ્રતા થાય છે ત્યારે પણ તું જો કે તને તારા જ્ઞાનમાં શું થાય છે. જ્ઞાનને અવલોકન કરવું છે એમાં જે જ્ઞાન લેપાવાના સ્વભાવવાળું નથી, જે જ્ઞાન સ્વભાવથી નિર્લેપ છે એવું કાંઈ તને જોવામાં આવે છે તો તને કાંઈક સ્વભાવની ઝાંખી થશે. અને એ આ રીતે છે કે સામાન્ય રીતે કોઈ નુકસાન થાય છે ત્યારે જીવને આકુલતા થાય છે, કોઈ લાભ થાય છે ત્યારે જીવને હરખની એકદમ ઉભરો આવે છે. એમ હરખ અને શોકના પરિણામ એ વિભાવ રસના ઉભરાવાળા પરિણામ છે. મંદરસ અને મંદરાગ સાથે એકત્વ થવામાં તો હજી છૂટું પડવું નહીં ફાવે, કેમ કે હજી એટલી સૂક્ષ્મતા અને એટલી ભેદ જ્ઞાનમાં નિપુણતા પ્રવીણતા શરૂઆતથી નથી આવતી. પણ જેને શરૂઆત કરવી છે એને પહેલાં જાડું પકડીને પછી ઝીણું પકડવા જવું પડશે. સીધું ઝીણું નહીં પકડી શકે. એટલે જાડું શું થાય છે કે જ્યારે વિભાવ રસની તીવ્રતા થાય છે ત્યારે હરખશોકના પરિણામ હોય છે અને એ હરખશોકના પરિણામ થાય ત્યારે એને આ વિચારણાને લાગુ પડે કે જ્ઞાનની અંદર તારા જ્ઞાનની અંદર શું લાભ થયો કે આટલો હરખ થયો. તારા જ્ઞાનની અંદર એટલે કે તારા પોતામાં શું નુકસાન થઈ ગયું જેથી આટલો તને ખેદને શોક થાય છે. એમ જો તપાસે જ્ઞાનને તપાસે તો એને એમ તપાસમાં માલુમ પડશે કે જ્ઞાન તો જાણવા રૂપે જ રહ્યું છે. માત્ર જાણવા રૂપે જ જ્ઞાન રહ્યું છે અને જ્ઞાનમાં નથી કાંઈ આવ્યું કે નથી કાંઈ ગયું, નથી વધ્યું કે નથી ઘટ્યું, આ તો નિર્લેપ રહેવાના સ્વભાવવાળું છે. એમ એને એ પ્રકારનું વિભાવથી જુદાપણાનું અવલોકન અને જ્ઞાનનું જ્ઞાન સ્વભાવરૂપ અવલોકન, જ્ઞાનમાં સ્વભાવ શું છે, નિર્લેપ રહેવાનો પણ એનો સ્વભાવ છે. જ્ઞાનમાં શું બગડે છે, જ્ઞાન શેનાથી ખરડાય છે, જ્ઞાનમાં શું ભળે છે કે જ્ઞાનમાં કાંઈ થઈ શકવા યોગ્ય નથી. એક એને ભ્રાંતિ થઈ જાય છે કે મને નુકસાન થયું મને લાભ થયું, પણ તપાસે તો કાંઈ આવ્યું ગયું નથી. એમ પ્રથમ એને પોતાના અવલોકનમાં અને એ અવલોકનમાં જેટલું થઈ શકે એટલું બારીક અવલોકનમાં સૂક્ષ્મ અવલોકનમાં એને આવવું જોઈએ. હવે આ આ એકતા બુદ્ધિમાં જ આ એક પ્રયોગમાં એને આવવું જોઈએ. આ પ્રયોગમાં આવતા એની એકતા બુદ્ધિ થોડી મંદ થશે. એ મંદ થયેલી એકતા બુદ્ધિમાં એનો જે જ્ઞાનનો સંશોધક ભાવ સ્વભાવને ખોળી રહ્યો છે, જ્ઞાનમાં પણ એ સ્વભાવને શોધી રહ્યો છે. કોણ કે જ્ઞાન ભાવ પોતે શોધવાનું કામ પણ જ્ઞાન કરે છે. કોને શોધે છે કે એના પોતાના જ સ્વભાવને શોધે છે. તો જે જ્ઞાન પોતે પોતામાં પોતાના સ્વભાવને શોધી રહ્યું છે અને એ શોધવામાં એ ઝીણામાં ઝીણી અવલોકનની પદ્ધતિથી તપાસ રાખે છે અને શોધે છે, ત્યારે એને જ્ઞાન સ્વભાવ ઓળખવાનો એક પ્રસંગ ઊભો થાય છે. જો એને ઓળખાય કે હું એકાંતે જ્ઞાન સ્વભાવી, એકલો જ્ઞાન સ્વભાવી, અનંત જ્ઞાનના સામર્થવાળો, અનંત સુખાદિના સામર્થવાળો, માત્ર ચૈતન્ય સ્વભાવી આત્મા છું એમ એને ઓળખાય છે, ત્યારે એની ભેદ જ્ઞાનની આ અવલોકનની બુદ્ધિપૂર્વકની જે પ્રવૃત્તિ છે એ સહજ ભેદ જ્ઞાનની પ્રક્રિયામાં પ્રવેશ કરે છે. એક તબક્કો ત્યાંથી બદલાય છે. ઓળખાણ થયા પહેલા એને બુદ્ધિપૂર્વક આત્મ કાર્ય કરવું જોઈએ. શાસ્ત્ર સ્વાધ્યાયમાંથી ભિન્ન આત્માનું જે જ્ઞાન છે એ કેમ થાય, એટલું જ ગુણ થવાનું આમાં નિમિત્તત્વ છે. સત્શાસ્ત્રમાં જો કોઈ નિમિત્તત્વ હોય, સત્પુરુષના પ્રત્યક્ષ સમાગમમાં કોઈ એનું નિમિત્તત્વ હોય તો એ આત્મ છે. ભિન્ન આત્માનું એને જ્ઞાન કઈ રીતે થાય? હવે એ ભિન્ન આત્માનું જ્ઞાન થવાની જ પાછળ પડેલો જીવ છે અને એને જ અનુસરતા જેને ભાઈ સત્શાસ્ત્ર અને સત્પુરુષનો યોગ થાય છે તો એમાંથી એને એ મળવું સહેલું પડે છે. એ સિવાય, એવી શોધ સિવાય બીજી કોઈ પણ હેતુ એ સત્સમાગમ કે સત્શાસ્ત્રના યોગવાળી પ્રવૃત્તિ એ બીજી રીતે ઢોળાયેલી પ્રવૃત્તિ હોવાથી એનો નિષ્કર્ષ કે એનું ફળશ્રુતિ ભેદ જ્ઞાનમાં આવતું નથી, ભીન પડવામાં આવતું નથી. ફેરવે એટલે પણ સ્વરૂપને તો ઓળખ્યા વિના ક્યાંથી ફેરવશે? એ બાજુ એની ઓળખાણ થાય એનું આકર્ષણ થાય, અને આકર્ષણ તો જીવને સુખનું છે. જ્યાં એને સુખનો આભાસ છે એને તો ખરેખર લાગે છે. જ્ઞાનીઓ કહે છે કે જ્યાં એને સુખનો આભાસ છે ત્યાં પણ એને આકર્ષણથી ઉપયોગને ચાલ્યા જતો રોકી શકાતો નથી, ઉપયોગ ચાલી જ જાય. એનું વિજ્ઞાન છે કે એને સુખ લાગ્યું કે અહીંયા સુખ છે એટલે ઉપયોગને રોકી શકવો મુશ્કેલ છે, કોઈ રોકી ન શકે પોતાના ઉપયોગને. તો જો એને ઓળખાણ પડે તો એમાં જ એને ખબર પડે છે કે જ્ઞાન પોતે કશાયના અભાવ સ્વભાવે હોવાથી દુઃખરૂપ તો નથી. જે કશાયમાં દુઃખ છે, અવલોકનમાં આ એક પરખું પણ હાથમાં આવે છે કે એ હરખ શોકના રસની તીવ્ર મંદતાના સૂક્ષ્મ અવલોકનમાં રાગ માત્ર દુઃખ રૂપે છે, વિકલ્પ માત્ર દુઃખ રૂપે છે એમ લાગવાનું શરૂ થાય છે. જણાવવાનું નથી કહેતા, અહીંયા લાગવાનું શરૂ થાય છે. જાણવું એ બીજી વાત છે, લાગવું એ બીજી વાત છે. જાણવું તો વિચારથી એ જાણે છે પણ લાગતું નથી એને દુઃખ. જે વિકલ્પમાં દુઃખ છે એમ વિચારથી નક્કી કરે ન્યાય તર્ક બુદ્ધિથી, પણ દુઃખ લાગવું બીજી વાત છે. અવલોકનમાં વેદનની તપાસ થતી હોવાથી વિકલ્પમાં દુઃખનું વેદન છે એ તપાસાય છે અને સમજાય છે અને એ લાગવા માટે છે. એ જ રીતે એને અહીંયા જ્યારે જ્ઞાન પોતે પોતાના સ્વભાવને ઓળખી લે છે ત્યારે એ જ્ઞાન કશાય રહિત છે, દુઃખ રહિત છે અને સુખ સ્વરૂપ છે અને સામર્થ્યથી અનંત સુખ સ્વરૂપ છે એવો સ્વભાવ એને ઓળખાય છે. એટલે એનું આકર્ષણ ઊભું થાય છે ઓળખાણથી કે સુખ અહીંયા છે, સુખની ખાણ છે, અને બહુ પરિશ્રમે પત્તો લાગ્યો છે. અનંતકાળથી આ જીવ સુખને મેળવવા અને સુખને શોધવા માટે એને પરિશ્રમ કરવામાં બાકી નથી રાખી. તપશ્ચર્યાઓ કઈ ઊંધે માથે રહ્યો છે મહિનાઓ અને વર્ષો સુધી. પંચાંગની તપ થતો છે. આ બાવામાં અમે તો નજરે જોયા ફરતું આવા બળબળતા 112 ડિગ્રી 15 ડિગ્રીના તડકામાં ફરતી અગ્નિ જલાવીને ઊંધે માથે રહ્યા, અને તે 10-11 વાગે ધૂણી દખાવે અને સાંજે 4-5 વાગે છોડે. પાછું એમને ટાઢા પોરે કરી લે છે સગવડતા માટે. એ સવારમાં ઉઠે એના સ્તમન બોલું બીજું ત્રીજું તો ગાય તી મંદિરમાં જતા નારાયણ. પછી જંગલ બંગલ જાય 10-11 તો નવા થાય ધૂણી દખાવા માટે. આખો દિવસ આહાર ન લે ઊંઝે માટે તપન. દરેક પ્રયોગમાં એવું જ હોય છે કે એની શરૂઆત કરવામાં આવે છે, પછી ધીમે ધીમે આગળ વધવામાં આવે છે. આમાં વેદજ્ઞાનમાં શું છે, શરૂઆતમાં તો એમ જ છે. દરેક વાતની શરૂઆત એવી ધીમે ધીમે કરવામાં આવે છે, પછી જેમ જેમ વિકાસ થતો જાય છે એમ આગળ વધતો જાય છે. તો શું કહે છે કે એવી ઉપર વિશ્વાસ રાખે પણ એને અંદર અંતર્મુખની દિશા હાથ નહીં આવે. જે સ્વભાવ અંતરતત્વ સ્વરૂપ છે એને ઉપયોગને એ બાજુ લાવવો, એને ઓળખાણ વગર આકર્ષણ જે એની જે સહજ પ્રક્રિયા થવી જોઈએ એ નથી શકે. એક કલ્પના કરે સ્વભાવની તો એથી કાંઈ એ સ્વભાવ સન્મુખ ઉપયોગ નથી થતો. ગુરુ વચન પ્રમાણે કરે છે, પણ ગુરુ વચનમાં એવી વાત છે કે તારો સ્વભાવ તને જ્ઞાન લક્ષણથી ઓળખાશે. એ વિધિ છોડી દે તો એવી રીતે તો કોઈ કલ્પિત રીતે સ્વભાવને કલ્પનામાં લેવાની તો કોઈ વિધિ નથી. બીજું એવી રીતે એ કલ્પનામાં સ્વભાવ આવતો નથી, સમાવેશ થતો નથી. જે 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 પરિણમનમાં રાગની મુખ્યતા છે, રાગની પ્રધાનતા છે, એવા રાગ સાથેના જ્ઞાનવાળા પરિણમનમાં પણ સ્વભાવનું અવલોકન કે સ્વભાવનું ભાસવું, સ્વભાવનું દેખાવું જો એવું આ ઝાંખી પણ થતી નથી. તો જેમાં નિશ્ચય ન થાય એની સન્મુખ કેવી રીતે થાય? જેનો નિશ્ચય ન હોય, જેની ઓળખાણ ન હોય એની સન્મુખ કેવી રીતે થાય? એટલે સ્વસન્મુખતાનો પ્રકાર સ્વરૂપ નિશ્ચય થતા લીધો છે. જે સમ્યક્ત્વ સન્મુખ મિથ્યા દ્રષ્ટિનું પ્રકરણ છે શાસ્ત્રની અંદર, એમાં સ્વરૂપ નિશ્ચય થાય એ સ્વસન્મુખ થાય છે. જેને સ્વરૂપ નિશ્ચય નહીં થાય એ સ્વસન્મુખ ન થઈ શકે, સ્વસન્મુખ ન રહી શકે. કેમ કે એને સ્વરૂપ કેવું છે એ જ ખબર નથી, તો એને સન્મુખ થવાનો ક્યાં પ્રશ્ન રહ્યો? ઘણા એમ કે છે કે આ બધી લાંબી ચોડી તમે સોનગઢવાળા આટલી બધી ઝીણું ઝીણું કાંતો માથાખોર કરો તો વાત તો આત્મામાં ઉપયોગને લઈ જવું એટલું જ છે ને, તો અમે ઘણા ધ્યાનના પ્રયોગો કરવાના છે અને કરીએ છીએ. ધ્યાનનો પ્રયોગ કરતા કરતા અમે એવો એકાગ્રતા કરી દઈશું આત્મામાં, એ થઈ જશું પ્રેક્ટિસ. ઉપર ઉપરથી આવી રીતે છે, ઉપર ઉપરથી જે કરવું છે, બુદ્ધિપૂર્વક કરવું છે, એ આવી રીતે સ્વભાવ અને વિભાવના અવલોકનમાં આવવાનો બુદ્ધિપૂર્વકનો પ્રયોગ છે. પણ એ પ્રયોગ ત્યાં સુધી કે એમાં સ્વભાવ ભાસે ત્યાં સુધી, એનું ફળશ્રુતિ શું આવે કે સ્વભાવ ભાસવો જોઈએ. સ્વભાવ ન ભાસે ત્યાં સુધી એ સ્વભાવનો વિષય જિજ્ઞાસાના સ્થાનમાં રહેવો જોઈએ. એવું કદી વિચારવા યોગ્ય નથી કે ગુરુએ આવો સ્વભાવ કીધો છે, અમને માન્ય છે, માટે હવે એવા જ સ્વભાવની અમે એકાગ્રતા કરીએ કે સન્મુખ થઈએ. પોતાની એ ભાષો છે કે નહીં એ સવાલ છે. ભાવ ન ભાષે ત્યાં સુધી સ્વભાવ આવો છે એમ પૂર્ણ વિરામ ન મુકાય. ગુરુવચનથી અમને ખબર છે કે સ્વભાવ આવો છે. ગુરુવચનને માન્ય રાખ્યું એનો અર્થ એ છે કે એવો સ્વભાવ મારે શોધવો છે, બીજા પ્રકારની કલ્પના કરીને શોધવો નથી. અન્યથા પ્રકારે કહેવાવાળા પણ છે જગતમાં આત્માને. તો જે ગુરુને માન્ય રાખ્યા, જે અનુભવી ગુરુને માન્ય રાખ્યા, એનો વિશ્વાસનો અર્થ કે છે, કહે છે તો એવો, પણ એવો જ્યાં સુધી મને ન જણાય ત્યાં સુધી એમનો કીધો લો એવો મારા કામનો તો નથી. અને પોતાને તો ભાસવો જશે. કોઈ ખાય ને બીજાને તૃપ્તિ થાય એવું બને છે કે નોકરે ખાધું એટલે શેઠનું પેટ ભરાઈ ગયું, કે શેઠે ખાધું તો નોકરનું પેટ ભરાઈ ગયું, તો બનવાનું નથી. એમ ગુરુનો અનુભવ ગુરુ પાસે છે અને તેની તૃપ્તિ પણ ગુરુ પાસે છે, પણ એના વચનને અનુસરવા માટે એનાથી વિરુદ્ધ વિકલ્પ ન કરે, એનાથી વિરુદ્ધ આશંકા ન કરે, એમાં અવિશ્વાસ ન લાવે. તો વિશ્વાસ લાવવાનું ફળ એટલું કહે, એ જે પ્રોસેસને કહે છે એ પ્રોસેસને અનુસરવા માટે એની વૃત્તિ તૈયાર છે. એ વાંધો ઉઠાવતો નથી, ના પાડતો નથી, નિષેધ કરતો નથી. એટલી વાત છે. હે, ઘણું નહીં તો હજી સામાન્ય શરૂઆત છે. થોડામાં તો ઘણું નહીં માનવું જોઈએ, એટલું ઘણું એમ એ સામાન્ય શરૂઆત છે. એને તો પછી શરૂઆત થવાની જગ્યા થઈ. જેને નિષેધ આવે એને તો શરૂઆત થવાની પણ કોઈ જગ્યા નથી. પછી એ બુદ્ધિપૂર્વકનો પ્રયત્ન અબુદ્ધિપૂર્વક એટલે સહજ સ્થિતિ ક્યારે ધારણ કરે કે જો એને ઓળખાણ થાય. તો જો જ્યાં સુધી ઓળખાણ ન થાય ત્યાં સુધી સ્વભાવનો વિષય જિજ્ઞાસામાં રહેવો જોઈએ. એમાં શું ફેર પડે છે કે શાસ્ત્ર વચનથી અને ગુરુ વચનથી આવો સ્વભાવ છે એમને ખબર છે, ત્યાં જો આવ્યો અને સ્વભાવ ભાષો નથી તો એ મર્યો. આવી વાત છે. નહીં એટલે ફરીને કે સ્વભાવ ભાષો ન હોય, પોતાને પોતાનો સ્વભાવ ન ભાસતો હોય કે હું આવો સિદ્ધપદ સ્વરૂપે છું, એવું પોતાને ભાષ્યમાન થવા ન લાગે. અને એ પહેલા એને ગુરુ વચનથી અને શાસ્ત્ર વચનથી બુદ્ધિને લગાવીને એક નિર્ણય કર્યો કે આમ ગુરુ કહેવા માગે છે, આમ ગુરુ કહેવા માગે છે, આમ ગુરુ કહેવા માગે છે. અને હવે મને નક્કી થઈ ગયો કે સ્વભાવ આવો જ છે મારો, તો મોટી ગડબડ થઈ. પાછી જિજ્ઞાસા છૂટી ગઈ. શું ગડબડ થઈ એની? કે હવે સ્વભાવ કેવો છે એ વાત એના માટે ન રહી. જે વિષય જિજ્ઞાસામાં પ્રશ્નચિહ્ન રૂપે રહેવો જોઈએ, મેટર ઇન ક્વેશ્ચન જેને કહે છે, સ્વભાવનું મેટર છે એને પ્રશ્નચિહ્નમાં આવવી જોઈએ. જ્યાં સુધી ન ભાસે ત્યાં સુધી એ પહેલા એની બુદ્ધિનો ગાઢ વિશેષ હોય અને એને વાત ન્યાયથી તર્કથી શાસ્ત્રથી મેળ ખાતી સમજાતી હોય, અને જો એને પૂર્ણ વિરામ મારી દે કે મને નિશ્ચય થઈ ગયો કે મારો આત્મા આવો જ છે, તો એને જિજ્ઞાસા બંધ થઈ જશે. ખલાસ થઈ ગઈ વાત. ત્યાંથી જ્ઞાન શુષ્કતા પકડશે. એટલે જ્યાં સુધી સ્વભાવ બુદ્ધિમાં સંમત થતો હોય ત્યાં પણ એક નવો પ્રશ્ન ઉઠવો જોઈએ કે જો બુદ્ધિગોચર રીતે સ્વભાવ આવો છે તો પછી મને ભાસતો કેમ નથી, શું અંદરમાં ગડબડ છે, કઈ ગડબડ છે કે જેથી જેવો છે એવો બુદ્ધિગમ્ય થાય છે, બુદ્ધિથી હું સંમત કરું છું કે આત્મા આવો આત્મા આવો આત્મા આવો આત્મા આવો, દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી ભાવથી દ્રવગુણ પર્યાયથી ગુણ ગુણી ભેદથી ઉત્પાદની ધ્રુવથી બધા પ્રકાર બુદ્ધિથી તો આત્મા લે છે અને સંમત કરે છે. સત્શાસ્ત્ર કહે છે, ગુરુવચન કહે છે, એવું જ મને લાગે છે. એવું તને બુદ્ધિમાં લાગે છે, સંમત થાય છે, તો તને ભાસતું કેમ નથી? એને અંતર સંશોધન વિના નહીં દેડે. જે એને ગોતવું છે એ એનું અંતર સંશોધન માપશે. જ્યાં સુધી એને એ અંતર સંશોધનથી અંતર ગવેષણાથી સ્વભાવને વિભાવના બધા પાસા વારંવાર અવલોકનથી ચોખ્ખા થઈને એને બેના સ્વભાવ જુદા નહીં જણાય, વિભાવનો સ્વભાવ અને આત્માનો જ્ઞાન સ્વભાવ ને એકનો જ્ઞાન રહિત અચેતન સ્વભાવ દુઃખ સ્વભાવ એકનો સુખ સ્વભાવ, એ જ્યાં સુધી એને ભાસવા નહીં લાગે, પોતાના પરિણમન ઉપરથી ભાસવા નહીં લાગે, ત્યાં સુધી એને અનંત ગુણની ખાણની ઓળખાણ નથી. ઓળખાણ નથી ત્યાં સુધી એને આકર્ષણ ઊભું નહીં થાય. ઉપયોગને જે વારંવાર લઈ જવો જોઈએ સ્વભાવ બાજુ, ઉદયમાં પ્રવર્તો હોય તો છટકીને આ બાજુ આવે, એવી જે કુદરતી આકર્ષણની સ્થિતિ ઊભી થાય એ ઓળખાણ વિના ન થઈ શકે. કેમકે ઓળખાણની અંદર એની કિંમત આવે છે. ઓળખાણની અંદર એ કેટલો કિંમતી પદાર્થ છે, એની શું કિંમત છે, જગતનું સર્વોત્કૃષ્ટ પદ એમ કહ્યું છે, તો એ ખરેખર કેવી રીતે એને જ્યાં સુધી ઓળખાણથી ભાસ્યું ન હોય ભાવથી ભાસ્યું ન હોય ત્યાં સુધી ઉપયોગ ને આકર્ષણ ઊભું થાય નહીં, ઉપયોગ આવે નહીં. દ્રવ સન્મુખ ઉપયોગ કરવો, પણ દ્રવ કેવું એ ઓળખ્યું છે ક્યાં થાય, આ સવાલ છે. હમણાં હમણાં ખાસ કરીને બેનશ્રી સાથે જે પ્રશ્નોત્તરની પદ્ધતિ ચાલી છે એમાં અનુભવની વાત કોઈ પૂછે છે તો એ આગળ પહેલા એ ઓળખાણની વાત કરે છે, ઓળખાણની વાત વચમાં કરે છે, ઓળખાણ થાય અને પછી અનુભવ થાય, ઓળખાણ થાય અને અનુભવ થાય એવી વાત સાથે સાથે કરે છે. માર્ક કર્યું હોય તો ધ્યાનથી અને વચનામૃતમાં પણ એ વિષય નિર્ણયનો વિષય ઓળખાણનો વિષય અનેક જગ્યાએ એમણે લીધો છે. લક્ષણ ભેદથી આખું આત્મતત્વ જીવન સિદ્ધપદ સ્વરૂપે અખંડ સિદ્ધપદ રૂપે છે અંદરમાં, એવું જ પરમાત્મ તત્વ પોતે પોતાને ભાસવા લાગે કે હું પરમાત્મા છું, માણસ નથી, માણીઓ ફલાણો એવું કાંઈ નથી, હું તો પરમાત્મા છું, એ ઓળખાણ સહિત ભાસે છે ત્યારે એની કિંમત બીજી હોય છે અને ત્યારે ઉપયોગને અંતર આકર્ષણ ઊભું થાય છે અને પછી જે સહજ ભેદ જ્ઞાન પ્રવર્તે છે, પછી જે એમાં બળ ઉત્પન્ન થાય છે, જે મહિમા વૃદ્ધિગત થાય છે, બળ એટલે પુરુષાર્થ વૃદ્ધિગત થાય છે, ત્યારે એને એકાગ્રતાનો વારો આવે છે કે જે એકાગ્રતા પ્રથમ એકાગ્રતા એને અનાદિના રાગના એકત્વને તોડી નાખતી એકાગ્રતા છે, તોડી નાખી છે જેને એવી એકાગ્રતા છે. પુણ્ય પાપ અધિકારમાં તો એક કળશ એવો લીધો છે કે આત્માના શુદ્ધ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામને આનંદના ઉત્કટ રસ સાથે સંબંધ છે. એ ઉદ્ધત જ્ઞાન છે, એનું જ્ઞાન છે. ઉદ્ધત શબ્દ ત્યાં આપ્યો છે સંસ્કૃતમાં. ઉદ્ધત એટલે આ આપણે રૂઢિ અર્થ નહીં, ઉદ્ધત એટલે અહીંયા તો કોઈ તોછડો હોય એને ઉદ્ધત કહે છે. ત્યાં તો આખા જગતની અને ચાલતા રાગાંશની દરકાર નહીં કરીને એવી ઉદ્ધતા કરી છે. મૂળ તો એનો ભાવા છે, સર્વની ઉપેક્ષા કરી તે ઉદ્ધતા કરી છે. અને એકનો આનંદની અંદર પ્રબળ પરિણમનથી શુદ્ધ શ્રદ્ધા જ્ઞાન ચારિત્રનો, એવા શ્રદ્ધા જ્ઞાન ચારિત્રના પરિણામને આનંદના ઉત્કટ રસ સાથે સંબંધ છે. એનું જ્ઞાન ઉદ્ધત થઈને આપોઆપ પોતાના તરફ દોડતું ચાલ્યું આવે છે. એવું કળશની અંદર ભાગ રસ બહુ છે ને. અમૃતચંદ્રાચાર્યના કળશમાં અધ્યાત્મ રસ બહુ છે. એટલે એવી વાતો આવી છે કે વાંચનારને એ વિષયની, જો વિષયનો કાંઈ ખ્યાલ હોય તો ઠીક, નહીં તો એની કલ્પના આવી મુશ્કેલ છે કે આમાં શું કહેવા માગે છે. બહુ સારો કળશ છે. અમૃતચંદ્રાચાર્યનો કળશ છે. આ તો એનો શબ્દાર્થ છે, સાદો અર્થ પણ એનો એ છે. સંયસ્તવ્યમ ઇદમ સમસ્તપિ તત્કર્મેવ મોક્ષાર્થિના. મોક્ષાર્થીએ સમસ્ત કર્મ કર્મ સંન્યાસ કરવા યોગ્ય છે, સમસ્ત કર્મનો ત્યાગ કરવા યોગ્ય છે, શુભાશુભ કર્મ યોગ્ય છે. સંન્યસ્તે સતી, જ્યારે સંન્યાસનો જ આજ્ઞા છે, ભગવાનની આજ્ઞા, એ સંન્યાસ કરવા લાયક છે, ત્યાગ કરવા લાયક છે. સંન્યસ્તે સતી તત્ર કાકીલ કથા પુણ્યસ્ય પાપસ્યવા. પછી પુણ્યને પાપની શું કથા કરવી, ભેદ શું અમારે પાડવો. જ્યાં સમસ્ત કર્મને નિષેધ્યું છે, આગળ એ ગાથા ચાલી ગઈ છે 161, ત્યાં પુણ્યને પાપની શું અમે કથા કરીએ. એ તો બંને જ સંન્યસ્ત કરવા એટલે ત્યાગ કરવા યોગ્ય છે. સંયુક્તવ આદિ નિજ સ્વભાવ ભવના. સંયુક્તવ આદિ જે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રના જે પરિણામ છે, જે સ્વભાવરૂપ પરિણામ છે અને જે મોક્ષના હેતુ છે, મોક્ષસ્ય હેતુર્ભવન એમ કરીને લીધું છે. નૈષ્કર્મ્ય પ્રતિબદ્ધ, પ્રતિબદ્ધ એ નૈષ્કર્મ્ય દશા છે. નિષ્કર્મ પુણ્યને પાપ રહિત એવી કર્મને અહીંયા પુણ્ય પાપ કયા છે. પુણ્યને પાપના ભાવ વિનાની જે નૈષ્કર્મ્ય દશા છે, એની સાથે જે પ્રતિબદ્ધ એટલે જોડાયેલું સંકળાયેલું છે, ઉદ્ધત રસમ જ્ઞાનમ, આ શબ્દ અહીંયા વાપરો છે. નૈષ્કર્મ પ્રતિબદ્ધમ ઉદ્ધત રસમ જ્ઞાનમ સ્વયં ધાવતી. એ નૈષ્કર્મ અવસ્થા સાથે પ્રતિબદ્ધ થયેલું ઉદ્ધત રસવાળું જ્ઞાન સ્વયં ધાવતી, સ્વયં જ દોડે છે. એવા વેગથી એ દોડે છે કે એને જગતમાં કોઈ રોકવા સમર્થ નથી. બહુ રસ ભર્યો છે. ગુરુદેવનું પ્રવચન બહુ સારું છે આ કળશ ઉપર. પ્રવચન બહુ સારું આવ્યું આ કળશ ઉપર. 109 નંબરનો કળશ છે અને પ્રવચન રત્નાકરમાં 6 ભાગમાં આ જગ્યા ચાલે છે. પ્રશ્ન ન સમજાનો. જ્ઞાન પોતે જ્ઞાન નો સ્વભાવ જ્ઞાન છે, પણ જ્ઞાન પોતે પોતાના સ્વભાવને ઓળખતું નથી. એનો અર્થ શું થયો? જ્ઞાન પોતાના સ્વભાવને ઓળખતું નથી. જ્ઞાને રાગ સાથે અને રાગના વિષય એવા ઉદ્ગળ સાથે એવી રીતે સંબંધ જોડ્યો છે, એવી રીતે સંબંધ કરી રહ્યું છે કે એ પોતાના જ સ્વભાવને, એટલે કે પોતાના જ સ્વરૂપને ઓળખતું નથી, ભૂલી ગયું છે. એ ગડબડ છે, મોટી ગડબડ છે. એ સંસાર પરિભ્રમણનું કારણ છે. મૂળિયું અહીંથી છે. સંસાર પરિભ્રમણનું મૂળિયું અહીંથી છે કે જ્ઞાન પોતાના જ સ્વરૂપને ભૂલીને અન્યથા પોતાની કલ્પના કરે છે. અત્યારે હું માણસ છું, ફલાણો છું, બધી કલ્પનાની પરંપરા પોતાને ભૂલે એમાંથી થઈ છે. પછી વિશેષ કલ્પના અનેક પ્રકારે કરશે. ડાયો છો ને, મૂરખ છો ને, બુદ્ધિવાળો છો ને, ઓછી બુદ્ધિવાળો છો ને, વિદ્વાન છો ને, નથી વિદ્વાન, બધી કલ્પના માત્ર. ત્યાંથી માંડીને જગતમાં એક જ્ઞાન સ્વભાવી પરમાત્મ તત્વ છું એ સિવાયની અન્યથા બધી કલ્પના, એ કલ્પના મિથ્યા સહિતની કલ્પના છે. અહીંયા કહે છે કે રાગથી ભેદ પાડતા, એટલે રાગના પણ વિભાવ સ્વભાવને ઓળખે અને જ્ઞાનના પણ સ્વભાવ સ્વભાવને ઓળખે. કારણ કે બે સાપેક્ષ છે, વિભાવ અને સ્વભાવ બે સાપેક્ષ છે. એને જુદા પાડતા, જુદા ઓળખતા અને એ ભેદ જ્ઞાનમાં સ્વભાવનો આશ્રય લેતા, એ આશ્રય બદલવાની જ પ્રક્રિયા છે. ભેદ જ્ઞાનની પ્રક્રિયા એ આખો આશ્રય બદલવાની પ્રક્રિયા છે. સ્વભાવનો આશ્રય કરાવવા માટે અને વિભાવનો આશ્રય છોડાવવા માટે વારંવાર ભેદ જ્ઞાન થવું અનિવાર્ય છે. એ સિવાય બીજી કોઈ રીતની પદ્ધતિ નથી. એ થાય છે ક્રિયા થવી, પ્રક્રિયા થવી, તે અનિવાર્ય છે. એ સિવાય બીજી રીતે ન થઈ શકે, આશ્રય બદલી ન શકાય એમ છે. આ બોલમાં જૈન કોને કહેવાય, જૈન પણ કોને કહેવાય એ વાત મુખ્ય કરી છે. જીન સ્વરૂપી ભગવાન આત્મા વિતરાગ મૂર્તિ અંદર છે. જીવા જિનેન્દ્ર દેવ છે, એવો જ બરાબર તું છો, એની પ્રતિકૃતિ જ છો એમ સમજી લે. જેમ ફોટો પાડે છે ત્યારે એમ કહે છે ને કે ભાઈ જેવો માણસ છે એવો જ ફોટો આવ્યો છે, કાંઈ ફેરફાર નથી, તલ માત્ર નો ફેરફાર નથી. જેવા જિનેન્દ્ર દેવ છે બિલકુલ એવો જ, બિલકુલ અંદરમાં વિતરાગ મૂર્તિ, પરિપૂર્ણ વિતરાગ સ્વરૂપે, વિતરાગતાની આત્મા એટલે વિતરાગતાની કાતળી રાખી લીધી છે. જેમ શેરડીમાં વચલી કાતળીમાં બધો રસ ભર્યો છે, એકલો ખાંડનો ભર્યો ગળપણ રસ ભર્યો છે, એવો વિતરાગ રસ ભરેલો છે આત્મામાં. એટલી વિતરાગ મૂર્તિ છે, એનું નામ જ આત્મા. આત્મા એટલે વિતરાગ મૂર્તિ ને વિતરાગ મૂર્તિ એટલે આત્મા. એવું અંદરમાં ભગવાન પોતે બિરાજે છે. બધા જીવો કોઈને ભવી અભવી કાંઈ જોયા વિના એમ કે છે બીજું તો જોવું છું, અભવી પણ જોવું નથી તો બીજું તો જોવાનો પ્રશ્ન રહેતો નથી. બધા જીવો જીન સ્વરૂપે અંદરમાં છે, સ્વભાવે કરીને એને જોવામાં આવે છે અને જોતા એ જીન સ્વરૂપે છે. તમારો આત્મા, મારો આત્મા, સર્વ કોઈનો આત્મા જીન સ્વરૂપે બિરાજમાન છે, બીજું કાંઈ નથી. હા બિલકુલ, આખું જીનબિંબ છે એ તો, એવું જીનબિંબ અંદરમાં છે પોતાનું એમ કહે છે. આમ લક્ષ લઈ જાય છે કે આવું જેવું વિતરાગ મૂર્તિ છે એવી જ અંદરમાં વિતરાગ મૂર્તિ છે. સર્વાત્માઓ સ્વભાવે કરીને આવા છે, અપવાદમાં કોઈને બાદ રાખવાનો પ્રશ્ન નથી. આનો અપવાદ જ નથી, આનો આનો કોઈ અપવાદ નથી એમ છે. બધા જીવો જીન સ્વરૂપે અંદર છે, પર્યાયમાં ફેર છે, ભૂલ છે એ તો પર્યાયમાં છે પણ વસ્તુમાં ફેર નથી. વસ્તુમાં ફેર નથી એમ રાખીને પર્યાયનો ફેર જોવાની વાત છે. જો પર્યાયનો ફેર છે એમ ખ્યાલ તને આવે છે પણ વસ્તુમાં ફેર નથી ખ્યાલમાં છે, એ વાત મુખ્ય છે. પર્યાયમાં ફેર છે એનું જ્ઞાન પણ ત્યારે જ સાચું કે જ્યારે વસ્તુમાં ફેર નથી એ વાત જળવાઈ રહે ત્યારે, ત્યાં સુધી નહીં. પર્યાયમાં ફેર છે પણ વસ્તુમાં ફેર નથી. રાગની એકતા તોડીને જીન સ્વરૂપને હવે પોતામાં લે છે, બધાને મૂકી દીધા. આવે હવે અહીંયા પોતામાં પોતાની વાત કહેવી છે કે રાગની એકતા તોડીને અંદરમાં જીન સ્વરૂપને જે દ્રષ્ટિમાં લે અને અનુભવે તે અંતરના જૈન છે. મુદ્દો તો આ ચાલવાનો છે, કોને જૈન કહેવા એનો અર્થ એ પણ છે કે રાગથી એકતા તોડ્યા વિના, રાગનું એકત્વ એમને એમ રાખીને અંતરમાં જીન સ્વરૂપ આત્માની દ્રષ્ટિ થતી નથી અને અનુભવ થતો નથી. રાગની એકતા પણ એમને એમ રહે, રાગની ઉપાદેયતા પણ એમને એમ રહે, અને અંદરમાં વિતરાગ મૂર્તિ દ્રષ્ટિમાં આવે કે અનુભવમાં આવે એવું કદી કોઈને બનતો નથી. એટલે એમ કહે છે કે રાગની એકતા તોડીને અંદરમાં જીન સ્વરૂપને જે દ્રષ્ટિમાં લે અને અનુભવે બે એક કાળે થાય છે તે અંતરના જૈન છે. એટલે તે ખરા જૈન છે, તે સાચા જૈન છે, વાસ્તવિક જૈન છે, બાકી નામ માત્ર છે એમ કહેવું છે. એને જૈન કહેવામાં આવે છે. દ્રષ્ટિ તો એને જ થઈ છે, અનુભવ પણ એને જ થયો છે. મુખ્ય દ્રષ્ટિને સ્વરૂપની દ્રષ્ટિએ નથી અને સ્વરૂપનો અનુભવ પણ નથી, એટલે એને તે સાચા જૈન છે. વેશમાં જૈન પણ નથી, બહારમાં જૈનનો વેશ, જૈનના દેરાસરમાં જવાનો બહારનો પ્રકાર દેખાવ એ કોઈ જૈન પણ નથી. દેરાસરમાં જે નામ કરે છે ને ચાંદલો કરે, તો બહાર પણ બજારમાં ખબર પડે કે ભાઈ દેરાસર જઈને આવ્યા છે. દેરે ગયા છે ખરા, નથી ગયા એમને એનું રજીસ્ટ્રેશન થઈને બરાબર નંબર લગાડીને આપે, એ જૈન પણ છે કે એ જૈન પણ નથી. એનું નામ કોઈ જૈન પણ નથી, કોઈ બહારનો પ્રકાર જૈન પણ નથી. આ અંતરમાં જૈન સ્વરૂપની દ્રષ્ટિને અનુભવ કર્યો ત્યારથી જૈન શ્રાવક, ત્યારથી એ પહેલા ખરેખર શ્રાવક પણ કે જૈન પણ લાગુ પડતું નથી. સાધુપણાનો સવાલ નથી, ત્યાં શ્રાવક પણ નથી ત્યાં સાધુ પણ હોય એ તો પ્રશ્ન જ રહેતો નથી. પછી બીજા વિશેષ બોલી લીધા છે, આટલો આટલું કરે તો પણ જૈન પણ નથી વિશેષ.